એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે વિજયરાય વૈદ્યના પુસ્તક ગુજરાતી સાહિત્યની રૂપરેખામાંથી એક રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ, અન્ય સંસ્કાર સેવકો. સામાન્ય રીતે કેવું હોય કે નર્મદ યુગ કહીએ એટલે તરત નર્મદ, દલપતરામ, નવલરામ આ ત્રણ નામ જ મગજમાં આવે.
બરાબર, મુખ્યત્વે આ ત્રણ જ.
પણ વૈદ્યજી આપણને યાદ કરાવે છે કે એ યુગના ઘડતરમાં, એટલે સંસ્કૃતિ અને સાહિત્યના ઘડતરમાં, બીજા ઘણા લોકોનો ફાળો હતો, જેમનો ઉલ્લેખ કદાચ ઓછો થાય છે. પણ એમના વગર એ યુગની આખી વાત પૂરી ન થાય. તો આજે આપણો હેતુ એ સમજવાનો છે કે આ ઓછા જાણીતા પણ મહત્વના સંસ્કાર સેવકોએ કઈ રીતે પોતપોતાની રીતે ગુજરાતી સંસ્કારિતાના નવસર્જનમાં ભાગ ભજવ્યો.
હા, બિલકુલ સાચી વાત છે. નર્મદ યુગ એટલે ખાલી ત્રણ મોટા નામ નહીં, એ આખો એક માહોલ હતો, એક જાગૃતિનો સમય. નવી કેળવણી આવી, નવા વિચારો ફૂટ્યા, પેલી સ્વાતંત્ર્યની ઝંખના, એની અસર ઘણા લોકો પર પડી. અને આ અન્ય સંસ્કાર સેવકો એમાં નવલકથાકાર હતા, કવિ હતા, નાટ્યકાર, ચરિત્રકાર, પત્રકાર, વિદ્વાન, ઘણા બધા સમાજ સુધારકો પણ. એમણે એ જમાનામાં સાધનો પણ ઓછા, ઘણીવાર વિરોધ પણ સહન કરવો પડ્યો, છતાં નોંધપાત્ર કામ કર્યું. વૈદ્યજી એમના પુસ્તકમાં એમની કર્તવ્યનિષ્ઠા અને સાહિત્ય પ્રત્યેના પ્રેમને ખૂબ બિરદાવે છે. એ બધાના પ્રયાસોથી જ પેલું ચિત્ર પૂરું થાય છે.
તો ચાલો શરૂઆત કરીએ નંદશંકર તુર્જાશંકર મહેતાથી. એમનું નામ આવે એટલે તરત કરણ ઘેલો યાદ આવે.
હા, 1866 ગુજરાતની પહેલી ઐતિહાસિક નવલકથા.
બરાબર, આજે પણ એ અમર છે. વૈદ્યજી એમને એ સમયના સંસ્કાર સેવકોમાં પહેલી હરોળમાં ગણે છે. આ નવલકથા લખાઈ કઈ રીતે? એમ કહેવાય છે કે કોઈ અંગ્રેજ સાહેબે સૂચવેલું.
હા, એ વાત છે ખરી, અને વૈદ્યજી એનો ઉલ્લેખ કરે છે. પણ એટલે એવું નથી કે ખાલી સૂચનથી જ લખાઈ ગઈ. નંદશંકર પોતે મૂળ સુરતના, પછી સરકારી નોકરીમાં હતા. એમણે આ નવલકથામાં ઇતિહાસ અને તત્વજ્ઞાન જેવા વિષયોને વાર્તા સાથે જોડવાનો પ્રયત્ન કર્યો, અને એ પણ ખબર છે ગોવર્ધનરામના સરસ્વતીચંદ્ર પહેલા.
અચ્છા, એના પહેલા?
હા, વૈદ્યજીના મતે આ નવલકથામાં પેલી સુરતની તત્કાલીન રસિકતા, કૌતુક પ્રેમ, સંસ્કાર પ્રેમ, એ બધું તો હતું જ, પણ સાથે નંદશંકરના પોતાના ગુણો પણ ઉતર્યા, એટલે પ્રકૃતિ પ્રેમ, એમની ભાષાની છટા, પેલું ચિંતન, રસિક પાંડિત્ય, નીતિ પ્રેમ. એમની શૈલી વિશે વૈદ્યજી કહે છે કે એમાં સરળતા અને ગૌરવ, ગાંભીર્ય અને રસાળતા, આ બધું એક સાથે જોવા મળે છે.
એ જેને ખાસ બનાવે છે.
બરાબર, એટલે પ્રેરણા ભલે બહારથી મળી હોય પણ કૃતિમાં દમ હતો.
ચોક્કસ.
હવે વાત કરીએ ભોળાનાથ સારાભાઈની, અમદાવાદમાં પ્રાર્થના સમાજના સ્થાપક. એમની ઓળખાણ આની સાથે જોડાયેલી છે.
હા, એકેશ્વરવાદ અને સમાજ સુધારાનું આંદોલન. એમની કવિતાઓ, ખાસ કરીને પેલું પદ દયા સિંધુ તારે બારણે પુકારું દીનબાળ, એ તો આજે પણ ગવાય છે. એમની ભક્તિ કવિતા કઈ રીતે અલગ હતી?
જો, ભોળાનાથ અર્વાચીન ભક્ત કવિઓમાં એમનું સ્થાન જરા જુદું છે. વૈદ્યજી એ સ્પષ્ટ કરે છે, એમની કવિતા પેલી મધ્યકાલીન ભક્તિ કવિતા જેવી બહુ ભાવુક કે ઉછળતી નથી.
અચ્છા.
એના બદલે એમાં એકદમ શાંત, બુદ્ધિપ્રધાન અને ઊંડી સંવેદના છે, વેદનશીલતા જેને કહીએ. એમના માટે એકેશ્વરવાદ અને સાચી નિષ્ઠાવાળી ભક્તિ એ મુખ્ય પ્રેરણા હતી. એમની રચનાઓ પર મરાઠી અભંગ, ખ્રિસ્તી સ્તોત્રો, વૈદિક સૂક્તો, બંગાળી ભજનો, આ બધાની અસર દેખાય છે.
એટલે વ્યાપક અભ્યાસ હશે.
હા, એમની ઈશ્વર પ્રાર્થનામાળા અને અભંગમાળા એને અર્વાચીન ગુજરાતી ભજન કવિતાનું આદિરૂપ ગણી શકાય. અને વૈદ્યજી એક બહુ મહત્વની વાત નોંધે છે કે ધર્મ વિષયે કવિતામાં ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને રીતે ભોળાનાથનું કામ નર્મદ અને દલપતરામ કરતા પણ ચઢિયાતું હતું.
ઓ, આ તો બહુ મોટું મૂલ્યાંકન કહેવાય.
હા, એમના મતે એવું હતું.
ભોળાનાથના નજીકના સાથી મહીપતરામ રૂપરામ નીલકંઠ, એમનું નામ સાંભળીએ એટલે પેલો 1860નો વિલાયત પ્રવાસ અને પાછા આવ્યા પછી જ્ઞાતિનો વિરોધ, એ બધું યાદ આવે.
હા, ઘણો સંઘર્ષ વેઠ્યો એમણે.
તો આ સામાજિક સંઘર્ષો વચ્ચે એમનું સાહિત્યનું કામ કેટલું મહત્વનું રહ્યું? ખાસ કરીને પેલું પુસ્તક ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન 1864, કહેવાય છે કે કોઈ હિન્દુ લેખકનું પરદેશ પ્રવાસનું એ પહેલું પુસ્તક.
હા, એ દ્રષ્ટિએ એનું ઐતિહાસિક મહત્વ તો છે જ. મહીપતરામનું જીવન જ સંઘર્ષ અને સાહસનું પ્રતીક હતું. લેખક તરીકે કદાચ નંદશંકર કે ભોળાનાથ જેવી કલાત્મકતા ન હોય, પણ એમનું કામ ઘણું અલગ અલગ પ્રકારનું અને પાયાનું હતું. એમણે ગુજરાતીમાં પહેલું મૌલિક જીવનચરિત્ર લખ્યું, ઉત્તમ કપોડ કરસનદાસ મૂળજી 1878.
અચ્છા, પહેલું જીવનચરિત્ર.
હા, પછી એમના પત્ની પાર્વતી કુંવરનું ચરિત્ર, પાર્વતી કુંવર આખ્યાન, એ પણ લખ્યું. સાવ સાદી ભાષામાં, પણ એ સમયના સ્ત્રી જીવનને સમજવા માટે બહુ મહત્વનું છે. પેલું પ્રવાસ વર્ણન, વૈદ્યજી કહે છે કે થોડું મુગ્ધભાવે લખાયું છે, પણ એ સમયના ઇંગ્લેન્ડનું ચિત્ર આપે છે. એમની વાર્તાઓ, સાસુવહુની લડાઈ, વનરાજ ચાવડો, સધરા જેસંઘ, એ મુખ્યત્વે તો સુધારા માટે લખાયેલી, પણ વૈદ્યજી ભાર મૂકે છે કે
એમાં પેલું સામાજિક ચિત્રણ.
હા, બરાબર. એ સમયના સમાજની ખરી છબી અને ખાસ તો જૂના લોકગીતો એમાં સચવાયા છે, એટલે આજે એ સામાજિક ઇતિહાસ માટે એક ડોક્યુમેન્ટ જેવું કામ આપે છે.
બરાબર.
જેમનું ચરિત્ર મહીપતરામે લખ્યું, એક કરસનદાસ મૂળજી, એ પોતે પણ મોટા સુધારક.
હા, નીડર.
એમનું નામ તો પહેલા 1862ના મહારાજ લાયબલ કેસ સાથે જોડાયેલું છે. ધાર્મિક પાખંડ સામેનો મોટો કાનૂની જંગ હતો. એ
સીમા ચિહ્નરૂપ કેસ હતો.
સત્યપ્રકાશના સંપાદક તરીકે એ વધુ જાણીતા, પણ લેખક તરીકે એમનું શું કામ ગણાય?
કરસનદાસની મુખ્ય ઓળખ તો નીડર પત્રકાર અને સમાજ સુધારક તરીકેની જ છે. પેલો કેસ જ એમની હિંમત બતાવે છે.
લેખક તરીકે એમનું પુસ્તક ઇંગ્લેન્ડમાં પ્રવાસ 1866 ખાસ નોંધવા જેવું છે. વૈદ્યજી નોંધે છે કે ખુદ મહીપતરામે પણ એને શ્રેષ્ઠ ગણાવ્યું હતું.
હો,
વૈદ્યજીના મતે એ મહીપતરામના પુસ્તક કરતાં વધુ ડિટેઇલ્ડ, વધુ માહિતીવાળું અને ઊંડી ઓબ્ઝર્વેશન પાવરવાળું હતું. એમાં પરદેશ જવાના કારણો, ઇંગ્લેન્ડનું અલગ અલગ રીતે વર્ણન, થોડી સરખામણી, એ બધું હતું. જોકે સીધો બોધ આપવાનો ભાવ પણ છે એમાં, પણ માહિતી અને સ્વાભાવિક ભાષાને કારણે એ નર્વદયુગની સારી કૃતિ ગણાય. એમના બીજા પુસ્તકો વેદ ધર્મ, નીતિવચન, સંસાર સુખ, એ મોટે ભાગે એમના અખબારી લેખોના સંગ્રહો જેવા છે.
હમ, અત્યાર સુધી આપણે નવલકથા, કવિતા, ચરિત્ર, પ્રવાસ એની વાત કરી. હવે થોડા શાસ્ત્રીય અભ્યાસ બાજુ જઈએ. આમાં વ્રજલાલ કાળીદાસ શાસ્ત્રીનું નામ બહુ આદરથી લેવાય છે. એમણે ગુજરાતી ભાષાના અભ્યાસમાં બહુ પાયાનું કામ કર્યું.
ખરેખર પાયાનું.
એમની ખાસ વાત શું હતી એ પણ એ ધ્યાનમાં રાખીને કે એમણે અંગ્રેજી ભણતર નહોતું લીધું. એમના પુસ્તકો ગુજરાતી ભાષાનો ઇતિહાસ 1866 અને ઉત્સર્ગમાળા 1870 એને તો વૈદ્યજી દીવાદાંડી જેવા ગણાવે છે, ખરું ને?
હા, બિલકુલ. વ્રજલાલ શાસ્ત્રીએ સાચા અર્થમાં શાસ્ત્રીય રીતે ભાષાનું સંશોધન કર્યું, અને એ પણ અંગ્રેજી ભણ્યા વગર. એ એમની પ્રતિભા બતાવે છે. ગુજરાતી ભાષાનો ઇતિહાસ એ કદાચ ગુજરાતીમાં શાસ્ત્રીય લખાણનું પહેલું સ્વતંત્ર પુસ્તક ગણાય. એમાં ગુજરાતી ક્યાંથી આવી, કેવી રીતે વિકાસ પામી એ બતાવવાનો પ્રયત્ન છે. અને ઉત્સર્ગમાળા એ પણ એટલું જ મહત્વનું. વૈદ્યજી એને શબ્દોની ટંકશાળ જેવું કહે છે.
અચ્છા.
એમણે હેમચંદ્રાચાર્યના કામના આધારે ગુજરાતી શબ્દો સંસ્કૃતમાંથી કઈ રીતે બન્યા, એના ધ્વનિના ફેરફારના નિયમો, જેને ઉત્સર્ગ કહેવાય, એ તારવવાનો પહેલો પણ બહુ જ મહત્વનો પ્રયાસ કર્યો. આ સિવાય પણ એમના પુસ્તકો છે વૈશેષિક તર્કસાર, ઉક્તિ સંગ્રહ, રસગંગા, એ બધા જ જે તે વિષયમાં પ્રવેશવા માટે સારા છે. શુદ્ધ શાસ્ત્રીય પરંપરાને એમણે નવા સંદર્ભમાં મૂકી.
એમની સાથે જ એ સમયમાં ઇતિહાસ અને પુરાતત્વમાં પણ કામ થયું. મણિશંકર કિકાણી, ભગવાનલાલ સંપત્તિરામ છત્રપતિ અને પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી, વૈદ્યજી આ ત્રણ નામ લે છે. એમનું શું યોગદાન?
હા, આ ત્રણેય વિદ્વાનોએ ગુજરાતીમાં ઇતિહાસ અને પુરાતત્વ સંશોધનના પાયા નાખ્યા એમ કહી શકાય. મણિશંકર કિકાણી એક માર્ગદર્શક જેવા હતા. એમણે બંને ભગવાનલાલ છત્રપતિ અને ઇન્દ્રજીને પ્રોત્સાહન આપ્યું, મદદ કરી. ભગવાનલાલ છત્રપતિએ એમની મદદથી ગુજરાતીમાં પહેલો મોટો સ્વતંત્ર ઇતિહાસ ગ્રંથ લખ્યો, સૌરાષ્ટ્ર દેશનો ઇતિહાસ 1868. લગભગ 1600ની સાલ સુધીનો ઇતિહાસ એમાં છે. અને પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી, એ તો પછીથી ઇન્ટરનેશનલ લેવલના પુરાતત્વવિદ બન્યા. શિલાલેખો અને સિક્કાઓ પર એમનું કામ બહુ મોટું છે.
એટલે આ લોકોએ ગુજરાતીઓને પોતાના ઇતિહાસ વિશે જાણવા માટે રસ્તો ખોલી આપ્યો.
બરાબર, શાસ્ત્રીય રીતે.
હવે એક બીજું રસપ્રદ વર્ગીકરણ. વૈદ્ય જીન મણીલાલ દ્વિવેદીના સંદર્ભથી વાત કરે છે કે એ સમયના અમુક લેખકોને પ્રાચીન પક્ષ અને વ્યવહારિક પક્ષ એમ બે ભાગમાં વહેંચ્યા હતા. આ શું હતું?
હા, આ ભાગલા એ સમયની વિચારધારાની ભિન્નતા સમજવા માટે ઉપયોગી છે. વૈદ્યજી સમજાવે છે કે પ્રાચીન પક્ષના લેખકો એટલે મુખ્યત્વે મનસુખરામ ત્રિપાઠી અને રણછોડભાઈ દવે. એ લોકો એવું માનતા કે આપણી નવી જે સંસ્કૃતિ અને ભાષા બની રહી છે એનો પાયો આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત ભાષા અને જૂના મૂલ્યો હોવા જોઈએ.
ઓકે.
જ્યારે બીજી બાજુ વ્યવહારિક પક્ષના લેખકો હરગોવિંદાસ કાંટાવાળા અને અંબાલાલ સાકરલાલ દેસાઈ, એમનો એપ્રોચ વધુ પ્રેક્ટિકલ હતો. એ લોકો સુધારા અને જ્ઞાન ફેલાવવા માટે સામાન્ય લોકોને સમજાય એવી રોજબરોજની ભાષા વાપરવાના હિમાયતી હતા અને પરિવર્તન ધીમે ધીમે આવે એમ માનતા.
અચ્છા, એટલે બે અલગ વિચારધારા.
હા, અને રસપ્રદ વાત એ છે જે વૈદ્યજી પણ કહે છે કે આ ચારેય લેખકો લાંબુ જીવ્યા, એટલે એ નર્મદયુગ અને પછીના ગોવર્ધન રામયુગ બંનેના સાક્ષી રહ્યા અને બંને પર એમનો પ્રભાવ પણ રહ્યો.
તો પહેલા પ્રાચીન પક્ષના રણછોડભાઈ ઉદયરામ દવેની વાત કરીએ. ગુજરાતી નાટકના પિતામાં કહેવાય છે.
હા, આદ્ય નાટ્યકાર.
એમની કૃતિ લલિતા દુઃખદર્શક 1866, તો પહેલી કરુણાંત સામાજિક નાટિકા તરીકે બહુ જાણીતી થઈ. નાટકમાં એમનું કામ કેટલું મોટું હતું. અને પેલું રણપિંગલ, છંદશાસ્ત્રનો મોટો ગ્રંથ પણ એમણે આપ્યો.
રણછોડભાઈ ખરેખર ગુજરાતી નાટકના ભીષ્મ પિતામાં. એમણે પશ્ચિમ અને ભારત બંનેમાંથી પ્રેરણા લીધી. પેલી લોકપ્રિય ભવાઈનો એમણે વિરોધ કર્યો, પણ એના સારા તત્વોને સંસ્કારીને પોતાના નાટકોમાં લીધા પણ ખરા. સામાજિક નાટકો, લલિતા દુઃખદર્શક, સ્ત્રી સંભાષણ અને પૌરાણિક હરિશ્ચંદ્ર, નળ દમયંતી બધા સફળ રહ્યા. લલિતા દુઃખદર્શકમાં કરુણ રસ લાવવો એ જમાનામાં મોટી વાત હતી, કારણ કે આપણી પરંપરામાં ટ્રેજેડીનો સ્વીકાર ઓછો હતો.
હા, એ સાચું.
આ સિવાય એમણે નાટક વિશે નાટ્યપ્રકાશ જેવો શાસ્ત્રીય ગ્રંથ લખ્યો, અને રણપિંગલ એ તો પિંગળશાસ્ત્ર એટલે કે છંદશાસ્ત્રનો એટલો મોટો ગ્રંથ છે કે વૈદ્યજીએ એને પિંગલનો જાણે વિશ્વકોષ કહે છે.
બાપરે.
એટલું જ નહીં, શેક્સપિયર કથા સમાજ દ્વારા એમણે શેક્સપિયરને પણ ગુજરાતીઓમાં પહેલીવાર પરિચય કરાવ્યો. એટલે નાટક, નાટ્યશાસ્ત્ર, રંગભૂમિ બધી રીતે એમનું કામ પાયાનું છે.
રણછોડભાઈના મિત્ર અને પ્રાચીન પક્ષના બીજા સ્તંભ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, એમનો મિજાજ અને કામ રણછોડભાઈથી જુદા હતા. એમને તો ગોવર્ધન યુગના પ્રેરક પણ કહેવાય છે.
હા, એવું ગણાય છે. મનસુખરામ રણછોડભાઈ કરતા વધુ ચિંતનશીલ, વધુ શાસ્ત્રીય પંડિત હતા. વૈદ્યજી એમને રણછોડભાઈ કરતા ઊંચી કક્ષાના બુદ્ધિશાળી ગણાવે છે.
અચ્છા.
એમનું લખાણ મુખ્યત્વે નીતિબોધ, વેદાંત અને જીવનચરિત્ર પર હતું. જીવનને સારું, સાચું અને નીતિવાળું બનાવવાનો એમનો આગ્રહ હતો. એમના ગ્રંથોમાં સંસ્કૃત અને અંગ્રેજી ફિલોસોફીનો ઊંડો અભ્યાસ દેખાય. ઠેર ઠેર સુભાષિતો અને સારા વિચારો જોવા મળે.
પણ પેલી શૈલીની ટીકાનું શું? કહેવાય છે કે એમની ભાષા ભારેખમ, બહુ સંસ્કૃતવાળી અને કૃત્રિમ લાગતી.
હા, એ ટીકા થઈ. એ વાત સાચી છે. સામાન્ય વાચક માટે એ અઘરી હતી, ક્યારેક બનાવટી પણ લાગે. પણ વૈદ્યજી અહીં એક મહત્વનો મુદ્દો ઉઠાવે છે.
શું?
એ કહે છે કે શૈલીની મર્યાદા ભલે હોય, પણ મનસુખરામના લખાણોએ જે ગંભીરતા, જે નૈતિક ઉન્નતિનો ભાવ અને જે ચિંતનની ઊંડાઈ ઊભી કરી, અને ખાસ કરીને ગોવર્ધનરામ જેવા ઘણા લેખકોના વિચારો અને આંતરિક જીવન ઘડવામાં જે પ્રેરણા આપી, એ જોતા શૈલીની ટીકા ગૌણ બની જાય છે.
એટલે પ્રભાવ વધારે મહત્વનો હતો.
બરાબર. એમનું ગોકુલજી ઝાલાનું ચરિત્ર પણ એ સમયના સૌરાષ્ટ્રના રાજકારણ અને સંસ્કૃતિને સમજવા માટે ઉપયોગી છે.
હવે વ્યવહારિક પક્ષ પર આવીએ. પહેલા હરગોવિંદ દાસ દ્વારકાદાસ કાંટાવાળા. એ લેખક કરતા સંપાદક તરીકે વધુ જાણીતા થયા, ખાસ કરીને પ્રાચીન કાવ્યમાળા માટે.
હા, એમનું મુખ્ય કામ તો સંપાદનનું જ ગણાય.
એમની પોતાની રચનાઓમાં પેલો તળપદા શબ્દોનો ઉપયોગ અને દેશી કારીગરીને ઉત્તેજન જેવું અર્થશાસ્ત્રનું પુસ્તક, એ પણ ધ્યાન ખેંચે છે.
હા, કાંટાવાળાની મુખ્ય ઓળખ એક ઉત્સાહી સંપાદક અને ભાષાસેવક તરીકેની જ. પ્રાચીન કાવ્યમાળાથી એમણે મધ્યકાલીન કવિતાને લોકો સુધી પહોંચાડવાનું મોટું કામ કર્યું. જો કે વૈદ્યજી નોંધે છે કે એમાં સંપાદનની શાસ્ત્રીય શુદ્ધિ ઓછી હતી, પણ એમનો ઉત્સાહ અને પ્રેમ બહુ હતો. પહેલું પુસ્તક દેશી કારીગરીને ઉત્તેજન 1875-77 એ ખરેખર બહુ મહત્વનું છે.
કેમ?
કારણ કે બંગભંગ અને સ્વદેશી ચળવળના લગભગ 30 વર્ષ પહેલાં લખાયું હતું. કદાચ ગુજરાતીનું પહેલું સ્વતંત્ર અર્થશાસ્ત્રનું પુસ્તક જે સ્વદેશીની વાત કરે છે.
વાહ, આ તો જાણવા જેવું.
એમની વાર્તાઓ અંધેરી નગરીનો ગર્ધો વસેન, બે બહેનો એ કદેચ આજે ઓછી વંચાય, પણ એમાં તળપદી ભાષાના પ્રયોગ, લોકકથાઓનો આધાર અને સામાજિક રીતરિવાજોનું ચિત્રણ મળે છે. એમના બીજા પુસ્તકો સંસાર સુધારો અને કેળવણીનું શાસ્ત્ર અને કળા પણ એમના પ્રેક્ટિકલ અને પ્રગતિશીલ વિચારો બતાવે છે.
અને વ્યવહારિક પક્ષના બીજા મુખ્ય સભ્ય અંબાલાલ સાકરલાલ દેસાઈ, એમના માટે વૈદ્યજી કહે છે કે એ લેખક કરતા વિચારક, શિક્ષણશાસ્ત્રી અને જાહેર જીવનમાં વધુ પ્રભાવશાળી હતા.
હા, એમનું વ્યક્તિત્વ જેવું હતું.
એમનું લખાણ ઓછું છે, પણ ભાષાની પ્રશંસા થઈ છે. અને પેલો અંગ્રેજી ગુજરાતી શબ્દકોશ, એમાં પણ એમનો મોટો ફાળો હતો, ખરું ને?
બિલકુલ, અંબાલાલભાઈનું વ્યક્તિત્વ જબરદસ્ત હતું. એમનું લખેલું ઓછું છે, જે પછીથી ભાષણો અને લેખો 1918 નામે છપાયું, પણ એ લખાણોમાં એમની દેશભક્તિ, ગુજરાતી પ્રજાના સ્વભાવની એમની સમજ અને પ્રેક્ટિકલ બુદ્ધિ બધું સ્પષ્ટ દેખાય છે. વૈદ્યજી એમની ભાષાની બહુ જ પ્રશંસા કરે છે. સ્પષ્ટ, ગંભીર, મુદ્દાસર, વહેતી અને કોઈ જાતના દેખાડા વગરની. એ ગુજરાતી કોષના ઇતિહાસમાં માઇલસ્ટોન છે. એણે પછીના કોષો માટે પાયો નાખ્યો.
સરસ. આ મુખ્ય પ્રવાહો અને જૂથો સિવાય બીજા કેટલાક કવિઓ પણ થયા, જેમ કે ગણપતરામ રાજારામ ભટ્ટ અને વિજયાશંકર પ્રાણશંકર ત્રિવેદી. એમના વિશે શું કહેવાય? શું વિજયાશંકર પર નર્મદનો બહુ પ્રભાવ હતો?
હા, ગણપતરામ ભટ્ટ એ દલપતરામની શૈલીના અનુયાયી ગણાય. એમનું પ્રતાપ નાટક 1883 એની ભાવના અને વીરરસ માટે નોંધપાત્ર છે. એમનું લઘુ ભારત પણ ત્યારે લોકપ્રિય થયું હતું. બીજી બાજુ વિજયાશંકર ત્રિવેદી નર્મદની શૈલીના અનુયાયી. એમની વિજયવાણી 1883માં નર્મદનું સફળ અનુકરણ દેખાય છે. પણ વૈદ્યજી એ પણ નોંધે છે કે એમાં વિજયાશંકરનું પોતાનું કવિપણું પણ ડોકાય છે.
અચ્છા.
હવે એમની કેટલીક કવિતાઓ પેલી પ્રભાતનું વર્ણન કરતી, રંગીલું પ્રભાત આજ રંગ રંગ લાગે, એ આજે પણ સારી લાગે એવી છે. અને એમનો પેલો સૃષ્ટિસત્વ નામનો અધૂરો ગ્રંથ, એ પણ એક મોટો પ્રયાસ હતો પ્રાચીન ભારતીય જ્ઞાનને ગુજરાતીમાં લાવવાનો.
હવે આ યુગની વાત પારસી લેખકોના ઉલ્લેખ વગર તો અધૂરી જ રહે. પત્રકારત્વ અને ગદ્યના વિકાસમાં એમનો ફાળો બહુ મોટો છે.
પાયાનો ફાળો છે.
વૈદ્યજી સોરાબજી શાપુરજી બંગાળી અને ખેખુશરો નવરોજી કાબરાજી જેવા નામો પર ભાર મૂકે છે. કાબરાજી તો રાસ્ત ગોફતાર સાથે જોડાયેલા હતા અને એમણે નવલકથાઓ ને નાટકો પણ લખ્યા.
ખરેખર પારસી સમાજે ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યમાં બહુ મોટું યોગદાન આપ્યું છે. સોરાબજી શાપુરજી બંગાળી તો બહાદુર સુધારક અને અભ્યાસુ હતા. એમના છૂટી કાઢેલા લખાણોમાં જૂની ઈરાની સંસ્કૃતિ, પારસી ઇતિહાસ અને એ સમયના સામાજિક ધાર્મિક મુદ્દાઓ પર ઊંડું અને જાણકારીભર્યું લખાણ છે. ખેખુસરો મવરોજી કાબરાજી એ તો મહાન પત્રકાર હતા. રાસ્ત ગોફતાર દ્વારા એમણે સુધારો અને ખાસ તો ભાષાની શુદ્ધિનો બહુ આગ્રહ રાખ્યો. એમણે પોતે પણ ઘણી નવલકથાઓ અને નાટકો લખ્યા. વૈદ્યજી સ્વીકારે છે કે મોટાભાગે એ રૂપાંતર હતા, પણ પારસીઓના સામાજિક જીવનનું સાચું ચિત્રણ, કરુણ અને હાસ્યરસનું નિરૂપણ અને ખાસ તો સ્ત્રીપાત્રોનું જીવંત આલેખન, એના માટે એમની કૃતિઓ ખૂબ વખણાઈ. એમને પારસી સમાજ પર ઊંડી અસર કરી.
પણ એમના પર પેલી કૃત્રિમતાની ટીકા પણ થઈ હતી ને, રમણભાઈ જેવા વિવેચકોએ?
હા, થઈ હતી. પાછળથી રમણભાઈ નીલકંઠ જેવા વિવેચકોએ એમની કૃતિઓને કૃત્રિમ અને સાહિત્યિક રીતે ઉતરતી ગણી. પણ વૈદ્યજી સૂચવે છે કે આ મત પર ફરી વિચાર કરવો જોઈએ, કારણ કે એ કૃતિઓનો એમના સમયના સમાજ પર જે પ્રભાવ હતો એને નજરઅંદાજ ન કરી શકાય.
બરાબર. અને આ લાંબી યાદીના છેડે વૈદ્યજી નાનાભાઈ રુસ્તમજી રાણીનાનું નામ મૂકે છે, નર્મદના ગાઢ મિત્ર અને સાથી, આવું પડદા પાછળ રહીને કામ કરનાર, એમનું શું યોગદાન?
નાનાભાઈ રાણીના એવા લોકોનું ઉત્તમ ઉદાહરણ છે જેમનું નામ કદાચ બહુ આગળ ન આવે, પણ જેમનું કામ ખૂબ મહત્વનું હોય. એ મુંબઈની પેલી બુદ્ધિવર્ધક સભા સાથે શરૂઆતથી જોડાયેલા હતા. જ્ઞાન પ્રસારક નામનું માસિક એમણે ચલાવ્યું. અર્ધેશ્વર ફરામજી મુસ્સા સાથે મળીને એમણે ગુજરાતીનો પહેલો સારો ઉપયોગી અંગ્રેજી ગુજરાતી કોષ તૈયાર કર્યો. એમાં નર્મદની પણ મદદ લીધેલી.
અચ્છા.
અને સૌથી મહત્વનું, એમણે નર્મદના કાવ્યસંગ્રહ નર્મ કવિતા છાપવામાં બહુ મોટી આર્થિક અને નૈતિક મદદ કરી. એટલું જ નહીં, નર્મદે જ્યારે પેલું નિર્ભીક દાંડિયો સામાયિક શરૂ કર્યું ત્યારે બધું જોખમ લઈને નાનાભાઈએ જ એને છાપવાની હિંમત કરી હતી.
વાહ.
વૈદ્યજી એમને એ યુગના હિન્દુ પારસી સહકારના પ્રતીક તરીકે જુએ છે. એ સહકાર વગર કદાચ સંસ્કાર ફેલાવવાના ઘણા શરૂઆતના પ્રયત્નો સફળ ન થયા હોત.
ખરેખર આખી ચર્ચા પછી નર્મદ યુગનું ચિત્ર કેટલું મોટું અને કેટલા બધા રંગોવાળું લાગે છે.
હા, ખાલી ત્રણ નામ નથી,
નવલકથાકાર, કવિ, નાટ્યકાર, પત્રકાર, સુધારક, ઇતિહાસકાર, ભાષાશાસ્ત્રી, કોશકાર, સંપાદક, શું નથી, કેટલું બધું વૈવિધ્ય. નર્મદ દલપત નવલરામ તો શિખર જેવા હતા, પણ આ બધા લોકોએ એ શિખર સુધી જવાનો રસ્તો બનાવવામાં, પાયો મજબૂત કરવામાં મદદ કરી.
એકદમ સાચું કહ્યું. આ ચર્ચા એ જ વાત પર ભાર મૂકે છે કે કોઈ પણ યુગનું સાહિત્ય કે સંસ્કૃતિનો વિકાસ ખાલી એક બે મહાન લોકોથી નથી થતો. એ હંમેશા ઘણા બધા લોકોના નાના મોટા, જાહેર કે ખાનગી, સીધા કે આડકતરા પ્રયત્નોનું ભેગું પરિણામ હોય છે. વૈદ્યજીએ જે રીતે આ અન્ય સંસ્કાર સેવકોના કામને ચીવટથી નોંધીને એનું મૂલ્યાંકન કર્યું છે, એ બતાવે છે કે ઇતિહાસના મુખ્ય પ્રવાહની સાથે વહેતા આ નાના પ્રવાહોને સમજ્યા વગર આપણી સમજ અધૂરી રહી જાય. આ બધાએ પોતપોતાની શક્તિ, રુચિ અને મર્યાદામાં રહીને જે કામ કર્યું એ ખરેખર અમૂલ્ય છે. એમને યાદ કરવા, એમના કામને યોગ્ય સ્થાને મૂકવું એ જરૂરી છે.
અને શ્રોતાઓ માટે વિચાર અહીં મૂકી શકાય કે જ્યારે આપણે નર્મદ યુગના આ ઓછા જાણીતા પણ મહત્વના સર્જકો, વિચારકો, કાર્યકરોના જીવન અને કામને, એમની સફળતા અને સંઘર્ષોને વધુ ઊંડાણથી સમજીએ, ત્યારે એ યુગ વિશે અને એનાથી ઘડાયેલી આપણી આધુનિક ગુજરાતી ઓળખ વિશે આપણી સમજ કઈ રીતે વધુ સ્પષ્ટ, વધુ સમૃદ્ધ અને વધુ વાસ્તવિક બને છે, આ પ્રશ્ન વિચારવા જેવો છે. આ પ્રસ્તુતિ એ કત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.